पेज नंबर 662 એમાં જે પત્ર ચાલુ છે એનો છેલ્લો પેરેગ્રાફ ગઈ વખત જોયો હતો આપણે, ત્યાં અટક્યા હતા. સમતા ઉપર વાત ચાલી રહી છે. અને એ છેલ્લા પેરેગ્રાફમાં શ્રી અરવિંદે અત્યંત મહત્વની વાત કરી, સાધનાનું હાર્દ મૂકી દીધું છે. કે સાધકે પોતાની પ્રકૃતિમાં જે કોઈ ખોટી ગતિ હોય, ખોટો વિચાર, ખોટો ભાવ, ખોટી વાણી, ખોટું કર્મ, એનાથી સૌથી પહેલા સભાન થવાનું છે કે મારી પ્રકૃતિમાં આ આટલું ખોટું પડ્યું છે, નોંધવાનું છે. એને શ્રી અરવિંદે ખોટું એટલે શું એ સમજાવતા એમ પણ કહ્યું કે જે દિવ્ય સત્યથી દૂર જાય છે, જે ઉર્ધ્વતર દિવ્ય ચેતનાથી ફંટાય છે, જે પ્રભુના માર્ગથી ક્યાં તો જુદી દિશા પકડે છે અથવા તો વિરોધી દિશા પકડે છે, એવી કોઈ પણ વૈચારિક, ભાવિક, વાણીની કે કર્મની ગતિ એ ખોટી ગતિ. આ પહેલું પગથિયું. અને બીજું પગથિયું, એકવાર એનાથી સભાન થયા, એની નોંધ લીધી પછી એના ઉપર કોઈ ઢોળ ચડાવવાનો પ્રયત્ન નહીં કરવાનો. એનો બચાવ કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. એને જુદા સ્વરૂપે રજૂ કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. એ ગતિને જસ્ટિફાય કરવા માટે, એને ઉચિત ઠેરવવા માટે કોઈ દલીલો નહીં કરવાની. આ અતિશય મહત્વનું બીજું પગથિયું. આપણે બધા વત્તા ઓછા પ્રમાણમાં કરીએ છીએ. ગઈ વખતે મેં કહ્યું હતું કે સેન્ટ ફ્રાન્સિસ તો ત્યાં સુધી કહે છે કે તમારા ઉપર સાવ ખોટો કોઈ આક્ષેપ થયો હોય, સહેજ કોન્ટેક્સ્ટ જુદો છે પણ ડિફેન્સની વાત છે એના સંદર્ભમાં ગઈ વખતે મેં કહ્યું હતું, તો એનો બચાવ કરવા માટે પણ કોઈ દલીલ ના કરો. कारण के बाहरनी वस्तु के अंदरनी वस्तु एनी सामे बचाव करवा माटे ज्यारे पण आपणे कई पण बोली अथवा करीए छीए त्यारे ए आपणा अहंकार माथी आवती वस्तु छे अने कोई पण योग अहंकार ने निर्मूल करवानी वात तो करे छे एटले सेंट फ्रांसिस आटली हद सुधी तद्दन खोटी बात होय आपणे विषयनी तो शांति थी मौन राखीने बेसी रहो अहीं खोटी गति नी वात तो एना बचाव में कशुद नथी करवानू एने माटे कोई बीजू ज कारण आपी ने एना उपर ढोर नथी चढ़ावानो पण एने स्वीकारवानी छे पहलू रेकग्नाइज करवू टू बी अवेर ऑफ बीजू एडमिट करवू स्वीकारवू अने त्रीजू पगथियो एंड इट इज ऑफर्ड मैं कहूँ तू इज या हैज टू बी ना अर्थ में કે એને પરમાત્માને સોંપી દેવાની સમર્પિત કરવાની કે મારી અંદર આટલી ગતિઓ એ મને તમારાથી દૂર લઈ જતી ગતિઓ એટલે કે ખોટી ગતિઓ છે તમારા ચરણે મૂકું છું એના ઉપર તમે કામ કરો અને ક્યાં તો એને સદંતર નાબૂદ કરી નાખો ક્યાં તો એને રૂપાંતરિત કરી નાખો એનું સ્વરૂપ દિવ્ય બનાવી દો દાખલા તરીકે કોઈ પણ આસક્તિ છે જેને લૌકિક ભાષામાં પ્રેમ કહીએ છીએ તો આજે પ્રેમ એ આસક્તિ મિશ્રિત પ્રેમ લગભગ હંમેશા હોય છે હવે એકવાર જાણી લીધું કે મને આટલી આટલી વ્યક્તિઓ તરફ આસક્તિ મિશ્રિત અથવા તો આસક્તિથી ભરપૂર ભરેલો પ્રેમ છે તો માતાજીને આપણે કહી શક્યા એમના ચરણોમાં મુક્તિ વખતે કે આ આસક્તિનું એલિમેન્ટ આસક્તિનું તત્વ સદંતર ખતમ કરી નાખ પ્રેમ રહેવા દે પણ આ ખતમ કરીને પ્રેમને એકદમ વિશુદ્ધ બનાવી દે દિવ્ય બનાવી દે મારા પ્રેમને આવું બીજી ગતિઓની બાબતમાં પણ આપણે કરી શકીએ has to be offered to them for the light and grace to descend and substitute for it right moment ગઈ વખતે જોયું છે આમ તો બહુ મહત્વનું હતું એટલે થોડું રિપીટ કર્યું છે પછીનો પત્ર હવે લઈએ નવો પત્ર there can be no firm foundation in sadhana without equality સમતા કોઈ પણ સાધનામાં ખાસ કરીને પૂર્ણ યોગની સાધનામાં સમતા વિના નો ફર્મ ફાઉન્ડેશન કોઈ દૃઢ અથવા મજબૂત પાયો સાધનાનો નાખી શકાય નહીં જો એને વિસ્તારે છે વોટ એવર ધ અનપ્લેઝન્ટનેસ ઓફ સર્કમસ્ટાન્સીસ હાઉ એવર ડિઝેગ્રીએબલ ધ કન્ડક્ટ ઓફ અધર્સ યુ મસ્ટ લર્ન ટુ રિસીવ ધેમ વિથ અ પરફેક્ટ કામ એન્ડ વિધાઉટ એની ડિસ્ટર્બિંગ રિએક્શન સંજોગો ગમે એટલા વિપરીત હોય, અનપ્લેઝન્ટ ન ગમે એવા, પ્રતિકૂળ, નકારાત્મક સંવેદનો ઉત્પન્ન કરે એવા, હાવ એવો ડિસએગ્રીએબલ ધ કન્ડક્ટ ઓફ અધર્સ, અને બીજાઓની વર્તણૂક આપણા તરફની, એ ગમે એટલી ન ગમે એવી હોય. જુઓ, ડિસએગ્રીએબલ અને અનપ્લેઝન્ટ બંને સમાનાર્થી શબ્દો છે. તો આપણા તરફનું બીજાઓનું વર્તન ભલે ગમે એટલું ન ગમે તેવું હોય, દુઃખદાયક હોય, પ્રતિકૂળ સંવેદનો ઉત્પન્ન કરે એવું હોય, યુ મસ્ટ લર્ન ટુ રિસીવ ધેમ વિથ અ પરફેક્ટ કામ એન્ડ વિધાઉટ એની ડિસ્ટર્બિંગ રિએક્શન. એને પૂરી શાંતિથી લેવાનું તમારે શીખવું જોઈએ, એમ શ્રી અરવિંદ આપણને કહે છે. પૂરી શાંતિથી લેવાનું શીખવું જોઈએ, અને અંદર વિધાઉટ એની ડિસ્ટર્બિંગ રિએક્શન્સ અંદર, અને પછી જો એ તીવ્ર હોય તો બહાર, વિક્ષોભકારી કોઈ પણ પ્રતિક્રિયાઓ થવી જોઈએ નહીં, કોઈ પણ વિક્ષોભકારી પ્રતિક્રિયાઓ થવી જોઈએ નહીં, અંદર કે બહાર. માત્ર કેટલીક વાર તમે બહાર આપણે કોઈ પ્રતિક્રિયા આપતા નથી, પણ અંદર એ પ્રતિક્રિયા ચોક્કસપણે આપતા હોઈએ છીએ. તો અંદરની પ્રતિક્રિયા પણ નહીં, કારણ કે દાખલા તરીકે સામાન્ય રીતે આવી સ્થિતિ હોય, બીજાઓએ અણછા જેટલું વર્તન કર્યું હોય આપણી સાથે, અથવા તો પરિસ્થિતિ એવી આવી હોય, તો ક્યાં તો સામાન્ય રીતે બે પ્રતિક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ, અથવા બે પ્રકારના પ્રતિભાવો જાગે છે. ક્યાં તો ક્રોધનો જાગે છે, અને ક્યાં તો અવસાદ અથવા વિષાદ અથવા ખિન્નતાનો પ્રતિભાવ જાગે છે. અને આ બંને ડિસ્ટર્બિંગ રિએક્શન્સ, વિક્ષોભકારી પ્રતિભાવો છે, વિક્ષોભકારી આંતરિક પ્રતિક્રિયાઓ છે. માણસ ગુસ્સે થાય છે ત્યારે કેટલો ક્ષોભ અંદર બધું હચમચી જાય છે, અને શારીરિક રીતે પણ જ્ઞાન તંતુઓ સખત ટેન્સ થઈ જાય, હૃદયના ધબકારા વધી જાય, લોહીનું ભ્રમણ જોરદાર રીતે થવા માંડે, એનાથી વધારે કંપ થાય શરીરમાં, જાત ભાતનું આટલું બધું ડિસ્ટર્બન્સ ક્રોધથી થતું હોય છે, અને એવી જ રીતે અવસાદ વિષાદ ખિન્નતાથી પણ એના શારીરિક પરિણામો પણ આવે જ છે. જે માણસ લાંબા કાળ સુધી લગભગ સતત વિષાદની અવસ્થામાં અવસાદની અવસ્થામાં રહે, તો અનેક માનસિક અને શારીરિક રોગોનો ભોગ બનવાની સંભાવના ઊભી થઈ જાય છે. તો એ વિક્ષોભ જ છે. તો આવા કોઈ વિક્ષોભકારી પ્રતિભાવો કે વિક્ષોભકારી પ્રતિક્રિયાઓ આવવી જોઈએ નહીં. લોકોએ ગમે એવું ભૂંડું વર્તન કેમ ના કર્યું અને પરિસ્થિતિ ગમે એટલી વિકટ કેમ ના હોય, અને આપણે ઉદાહરણ શોધવા માટે ક્યાંય દૂર જવાનું નથી. આપણા ગુરુદેવનું જ ઉદાહરણ આપણી સામે, અનેક ઉદાહરણો એમણે આપ્યા છે પોતાના જીવનમાં. હમણાં જ આપણે એમને વિશે થોડી વાત કરી હતી બે વાર્તાલાપોમાં, એમાં જોયું હતું અને પેલો જાણીતો પ્રસંગ તમને યાદ, બધા જાણો છો પણ યાદ અપાવી દઉં, કે અંદરનો આદેશ આવ્યો કે ચંદ્રનગર જા, અને પછી સ્ટીમરમાં જવાનું હતું. બીજા યુવા મિત્રો બધા એમને સ્ટીમરમાં એ બેસે એને માટે પ્રયત્નશીલ હતા, અને પેલી મેડિકલ ટેસ્ટ રહી ગયો, મોડા પડ્યા. એ વખતે આપણે બધા જાણીએ છીએ એમ કેટલી આ તમે પરિસ્થિતિની વિકટતા એની કલ્પના કરો, કે જો પકડાઈ ગયા હોત તો તરત જ એમને કારાવાસમાં નાખી દીધા હોત. એટલે જબરજસ્ત વિપરીત પરિસ્થિતિ, પણ તદ્દન આપણે જાણીએ છીએ એમ એક શબ્દ બોલતા નહોતા. એમના વર્તનમાં ક્યાંય કોઈ રગવાટ કે કોઈ ઉતાવળ કે કોઈ ભય કે કોઈ ચિંતા કે કશું કહેતા કશું નહીં. પેલા કુલીને એવું લાગ્યું કે આ સાહેબ અંદરથી બહુ ડરી ગયા છે અને દુઃખી દુઃખી થઈ ગયા છે, એટલે કશું બોલ્યા વિના બેસી રહ્યા છે. તે એમને આશ્વાસન આપવા માંડ્યો કે ગભરાશો નહીં, આ ડૉક્ટર સાહેબ બહુ સારા માણસ છે વગેરે. એમણે તો અનેક ઉદાહરણો પૂરા પાડ્યા છે શ્રી રેન્દે આ બાબતે. તો જુઓ બાકી આખું ફરીથી વાંચીએ. ધેર કેન બી નો વોટ એવર ધ અનપ્લેઝન્ટનેસ ઓફ સર્કમસ્ટાન્સીસ, હાઉ એવર ડિસએગ્રીએબલ ધ કન્ડક્ટ ઓફ અધર્સ, યુ મસ્ટ લર્ન ટુ રિસીવ ધેમ વિથ અ પરફેક્ટ કામ એન્ડ વિધાઉટ એની ડિસ્ટર્બિંગ રિએક્શન. હજી આગળ એને વિસ્તારે છે. ધીસ થિંગ્સ આર ધ ટેસ્ટ ઓફ ઇક્વાલિટી. આવી વિપરીત પરિસ્થિતિ કે બીજાઓનું વિપરીત વર્તન એ આપણી સમતાની કસોટી છે, અને એ રીતે જ એને લેવું જોઈએ. સભાન થઈ જઈએ કે આ મારી સમતાની કસોટી આવી, એટલી જો સભાનતા શરૂઆતમાં આવી જાય તો કદાચ આપણે બહુ ઓછી પ્રતિક્રિયાઓ નહીં આપીએ, અથવા તો બહુ ઓછી પ્રતિક્રિયાઓ આપીશું. અને ઇટ ઇઝ ઇઝી ટુ બી કામ એન્ડ ઇક્વલ વન થિંગ્સ ગો વેલ એન્ડ પીપલ એન્ડ સર્કમસ્ટન્સીસ આર પ્લેઝન્ટ. શાંત રહેવું, સમ રહેવું, એ જ્યારે બધું બરાબર ચાલતું હોય, વેન થિંગ્સ ગો વેલ, અને લોકો અને સંજોગો અનુકૂળ હોય, પ્લેઝન્ટ સુખદાયી હોય, ત્યારે તો આ બહુ ઇઝી વસ્તુ છે, બહુ સહેલી વસ્તુ છે. બી કામ એન્ડ ઇક્વલ. ઇટ ઇઝ વેન દે આર ધ ઓપોઝિટ, પણ લોકો અને સંજોગો આનાથી ઉલટા વિપરીત હોય, એટલે કે દુઃખદાયક હોય, પ્રતિકૂળ હોય, અસુખ કરનારા હોય, 11 that the completeness of the calm, peace and equality can be tasted. 11 sham, shanti ane samatani kasoti thai je. અને કસોટી થાય ત્યારે કેટલીક વાર આપણને એમ લાગે, સભાન હોઈએ તો, કે સમતા હજી જોઈએ એટલી મજબૂત થઈ નથી, અંદર થોડું ડિસ્ટર્બન્સ થયું, તો પછી રીઇન્ફોર્સ્ડ એને વધારે મજબૂત કરી શકાય. રીઇન્ફોર્સ એટલે સ્ટ્રેન્ધન, એને વધારે દૃઢ, વધારે મજબૂત કરી શકાય અને મેડ પરફેક્ટ, છેવટે એને સંપૂર્ણ બનાવી શકાય. પછીનો પત્ર લઈએ. ઇટ ઇઝ વેરી ગુડ દેટ યુ હેવ હેડ ધીસ એક્સપિરિયન્સ. તમને આ અનુભૂતિ થઈ, બહુ જ સારી વસ્તુ છે. દેખીતી રીતે સમતાની, શાંતિની અનુભૂતિ હશે. ફોર ધીસ કાઇન્ડ ઓફ કોન્શિયસનેસ ફુલ ઓફ ઇક્વાલિટી ઇઝ જસ્ટ ધ થિંગ દેટ હેઝ ટુ બી એક્વાયર્ડ એન્ડ ધ વેરી બેઝિસ ઓન વિચ a sound yogic consciousness full of the mother can be built up. કેમ સારી વસ્તુ? કારણ આપે. કેમ કે ફોર ધીસ કાઇન્ડ ઓફ કોન્શિયસનેસ ફુલ ઓફ ઇક્વાલિટી, સમતાથી ભરપૂર ભરેલી એવી ચેતના, આ પ્રકારની ચેતના ઇઝ જસ્ટ ધ થિંગ ધેટ હેઝ ટુ બી અક્વાયર્ડ. આ જ વસ્તુ તો મેળવવાની છે. જસ્ટ ધ થિંગ ટુ બી અક્વાયર્ડ, આ વસ્તુ તો પ્રાપ્ત કરવાની છે, જેનો તે અનુભવ કર્યો. તો ઇઝ જસ્ટ ધ થિંગ ધેટ હેઝ ટુ બી અક્વાયર્ડ, અને એ કેવી વસ્તુ છે? એન્ડ ધ વેરી બેઝિસ છે. શાનો પાયો? ઓન વિચ અ સાઉન્ડ યોગિક કોન્શિયસનેસ ફુલ ઓફ ધ મધર કેન બી બિલ્ટ અપ. માતાજી ના ભાવો, એમને વિશેના અને વિચારોથી ભરપૂર ભરેલી એવી અત્યંત દૃઢ એવી યોગિક ચેતના આ પાયા ઉપર રચી શકાય છે, બાંધી શકાય છે, નિર્માણ કરી શકાય છે. તો જો યોગિક ચેતના એટલે, બહુ ટૂંકમાં કહી દીધું કે યોગિક ચેતના એટલે કેવી ચેતના? ફુલ ઓફ ધ મધર, જે ચેતનામાં બધા નાના મોટા ભાવો, ક્યાં તો સિદ્ધ માતાજી વિશેના હોય અથવા તો માતાજી માટેના હોય, એવી જ રીતે બધા વિચારો ક્યાં તો માતાજી વિશેના હોય, ક્યાં તો માતાજી માટેના હોય, એવી જ રીતે બધી વાણી એ માતાજીને કેન્દ્રમાં રાખી અને બોલવામાં આવતી હોય, અથવા તો બધું જ કર્મ એ માતાજીને કેન્દ્રમાં રાખી અને કરવામાં આવતું હોય. માં, આ તે સોંપેલું કાર્ય છે અને માં, હું આ તારે માટે કરી રહ્યો છું, આ કર્મ માટેની, કે એના પરિણામ માટેની કોઈ આસક્તિ કે કોઈ ઈચ્છા મને હો નહીં, અને માં એવું તું કર કે મારું કર્મ ચાલુ હોય ત્યારે પણ મારી ચેતનાનો કમસે કમ એક ભાગ એમાં નિરંતર તારું સ્મરણ ચાલતું હોય. તો આ સાઉન્ડ યોગિક કોન્શિયસનેસ ફુલ ઓફ ધ મધર, તો સમતાના પાયા ઉપર આવી ચેતનાનું નિર્માણ થઈ શકે. કારણ કે બીજા ડિસ્ટર્બિંગ એલિમેન્ટ્સ હોય નહીં ત્યાં આગળ, કે જે આપણને માતાજી વિશે ભાવ ન ભાવવા દે, માતાજી વિશે વિચાર ન કરવા દે, માતાજી વિશે બોલવા ન દે, માતાજી વિશે કામ કરવા ના દે. માતાજીનું એવું કશું નથી હોતું, પ્રમાણમાં ઠીક ઠીક પ્રમાણમાં શાંત અને સમ હોય છે ચેતના. એ વખતે આ માતાજીથી ભરપૂર ભરેલી એવી યૌગિક ચેતનાનું નિર્માણ આ પાયા ઉપર, સમતા અને શાંતિના પાયા ઉપર થઈ શકે. ઇફ ઇટ કેન બી ફિક્સ્ડ, then most of the trouble and difficulty of sadhana disappears. બહુત સરસ વાત કરે છે કે જો આ શાંતિ અને સમતા એને ચેતનામાં સુસ્થાપિત કરી શકાય, ઇફ ઇટ કેન બી ફિક્સ્ડ, મોટા ભાગની મુશ્કેલીઓ, સાધનાની મોટા ભાગની મુશ્કેલીઓ અદૃશ્ય થઈ જાય. મુશ્કેલીઓ બે પ્રકારની હોય, આંતરિક અને બાહ્ય. એમાં પણ આંતરિક વધારે, કે આપણો પોતાનો જ અહંકાર, આપણી પોતાની જ ઈચ્છાઓ, આપણા પોતાના જ નિમ્ન પ્રકૃતિમાંથી આવતા ભાવો, તીવ્ર ભાવો, પેશન્સ, આપણા પોતાના જ પહેલેથી બાંધી રાખેલા વિચારો, અને એમાંથી આવતા સખત આગ્રહો, આપણા પોતાના જ તમોગુણમાંથી આવતા આળસ, પ્રમાદ, નિદ્રા, બેદરકારી, આ આંતરિક મુશ્કેલીઓ. પણ ચેતના જો શાંત થઈ ગઈ હોય ને સમ થઈ ગઈ હોય તો ત્યાં આમાંનું કશું જ ન હોય અથવા નહીવત હોય. અને આવું થયું એટલે આંતરિક મુશ્કેલીઓ લગભગ ખલાસ થઈ ગઈ, અને જ્યારે આંતરિક મુશ્કેલીઓ ખલાસ થઈ જાય છે ત્યારે બહારની મુશ્કેલીઓ પણ ધીમે ધીમે ઘટી અને ખલાસ થઈ જાય છે. ત્યાર પછી જો ચેતના, એટલે ચેતનાને આપણે ઉપર ઉઠાવી શક્યા આપણી અભિપ્સા, આપણા પુરુષાર્થ અને માતાજીની કૃપાથી, તો પછી સંજોગો બદલાઈ જાય, આપણી આસપાસ વ્યક્તિઓ બદલાઈ જાય, પ્રમાણમાં સંજોગો અત્યંત અનુકૂળ થઈ જાય, વ્યક્તિઓ પણ એવી આપણી આસપાસ રહે કે જેની સાથે સંવાદ અને સ્નેહ અને સૌહાર્દ એ સંબંધ હોય, અને ધારો કે એનાથી ઉલટા પ્રકારની व्यक्ति के संयोगों बाहर आया प्रासंगिक रूपे ओकेजनली, तो अपना अंदर समता और शांति स्थापित थया छे, एटले एनो कोई प्रभाव एनी कोई चेतना पर असर पड़ती होती नथी, एटले प्रतिकूलता पर नॉन एक्जिस्टेंट जेवी थई जाय छे, एटले के बाहरनी डिफिकल्टी पर रहती नथी। तो इफ इट कैन बी फिक्स द मोस्ट ऑफ द ट्रबल एंड डिफिकल्टी ऑफ साधना डिसअपीयर्स। अने आ शांति अने समता में ऑल नेसेसरी चेंजेस कैन प्रोसीड क्वाइटली विदाउट दिस डिस्टर्बेंसेस एंड अपसेटिंग्स। आ विक्षोभ विना एना अभाव में अंदर जरूरी परिवर्तनों बहुत शांति थी शुरू थाय छे अने आगळ वधे छे, प्रोसीड टू गो फर्दर। अने अपने बधाए ओछा वत्ता प्रमाण मां आ अनुभव्यु छे, अपनी चेतना मां जे फेरफारो आव्या छे એ બધાએ અનુભવ્યા છે। કદાચ એ ફેરફારો થઈ રહ્યા હોય ત્યારે એનો ખ્યાલ ના આવે, પણ પાછળથી જ્યારે આપણી જાતને આપણે જોઈએ અથવા તો આપણી વાણી કે આપણા વર્તન વિશે વિચારીએ ત્યારે અરે પહેલાં તો હું આવું નહોતો બોલતો કે આવું નહોતો કરતો, આ તો બદલાઈ ગયું અંદરથી, એવો ખ્યાલ આપણને બધા એને ક્યારેક ને ક્યારેક આવ્યો છે। તો એ માતાજીનું કામ દિવ્ય કર્મ અંદર ચાલે છે ચેતના ઉપર, જેટલી ચેતના શાંત અને જેટલી સમ, જેટલી ઈચ્છાઓથી મુક્ત, જેટલી પૂર્વગ્રહોથી મુક્ત, જેટલી નકારાત્મકથી મુક્ત, નકારાત્મકતાથી મુક્ત, એટલો આ કામ ઝડપી થાય છે। All necessary changes can proceed quietly without these disturbances and upsettings which break and hamper the progress. આ બધું શું કરે છે? આ disturbances વગેરે which break and hamper the progress. પ્રગતિને તોડી નાખે છે અને એમાં અવરોધ રૂકાવટ ઊભી કરે છે। હેમ્પર અવરોધ ઊભો કરો, વિઘ્નિત કરે છે પ્રગતિને, વિઘ્નિત કરે છે। આવી ચેતનામાં શાનો વિકાસ થાય? ઓલ્સો ઇન ઇટ દેર કેન ગ્રો અ રાઇટ એન્ડ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પીપલ એન્ડ થિંગ્સ। જ્યારે ચેતના શાંત થાય, આગળ આવી ગઈ છે વાત એટલે હું વિસ્તારીશ નહીં, પણ ચેતના શાંત અને સમ થઈ ગઈ, પસંદગી અને પૂર્વગ્રહોથી મુક્ત થઈ ગઈ, રાગ દ્વેષોથી મુક્ત થઈ ગઈ, એટલે લોકોને જોતી વખતે પેલી એન્ગ્યુલારિટીઝ, પેલી કોણીયતાઓ બધી નીકળી જશે। એને કારણે આપણા વિઝનમાં જે ડિસ્ટોર્શન્સ હોય એ બધા ચાલ્યા જાય અને આપણે વ્યક્તિને એ જેવી છે એવી જોઈ શકીએ, આપણી રીતે નહીં પણ વસ્તુતઃ જેવી છે, એમાંથી સબ્જેક્ટિવિટી બધી જતી રહે, એકદમ ઓબ્જેક્ટિવિટી આવી જાય, એટલે વસ્તુગતતા આવી જાય, વસ્તુલક્ષીતા આવી જાય, વ્યક્તિલક્ષીતા જતી રહે, એટલે વ્યક્તિ કે વ્યક્તિઓને તેઓ જેવા છે એવા આપણે જોઈ શકીએ, વસ્તુઓ અથવા પરિસ્થિતિઓ જેવી છે એવી જોઈ શકીએ. એ આગળ જે વાત આવી આ એમાં કહ્યું હતું હમણે, નહીં તો શું થાય પેલું બધું હોય તો, કે જે વસ્તુ ખરેખર વ્યક્તિમાં નથી એ વસ્તુનું આપણે આરોપણ કરીને એના તરફ જોતા હોઈએ છીએ. એટલે ડિસ્ટોર્શન, ધ વિઝન ઇઝ ડિસ્ટોર્ટેડ. તો ચેતના જ્યારે શાંત સમ થાય ત્યારે there can grow a right and clear understanding of people and things and how to deal with them without friction. એમની સાથે સંઘર્ષમાં ઉતર્યા વિના કેવી રીતે વ્યવહાર કરવો એ પણ આપણને ખ્યાલ આવી જાય, કારણ કે વ્યક્તિની સાચી સમજણ, એને યથાતથ એનું જ્ઞાન, એટલે એને શું ગમે છે શું નથી ગમતું, એને કેવું કામ સોંપી શકાય કેવું ન સોંપી શકાય, એને શું કહી શકાય શું ન કહી શકાય, એની સાથે કેવો વ્યવહાર થઈ શકે કેવો ન થઈ શકે, આનું એક આમ કોઈ વિચારથી નહીં સીધો જ ખ્યાલ આવી જાય છે. કદાચ એને આપણે ઇન્ટ્યુટિવલી કહી શકીએ તો ખબર જ પડી જાય કે આની સાથે આમ થાય ને આમ ન થાય. એટલે ફ્રિક્શન્સ, ઘર્ષણો વિના વ્યક્તિઓ સાથે આપણે વ્યવહાર કરી શકીએ. તો ઓલ્સો ઇન ઇટ દેર કેન ગ્રો અ રાઇટ એન્ડ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પીપલ એન્ડ થિંગ્સ એન્ડ હાઉ ટુ ડીલ વિથ ધમ વિધાઉટ ફ્રિક્શન, વિચ કેન મેક વર્ક એન્ડ એક્શન મચ મોર ઇઝી. એને કારણે જે કામ ભગવાનનું કામ આપણે કરતા હોઈએ એ મચ મોર ઇઝી, બહુ જ બહુ જ સહેલું થઈ જાય છે. સંઘર્ષ આવ્યો ત્યાં જ કામ બગડે છે. એટલે જુઓ આ એક લાંબા વાક્યમાં સમતાથી શું શું થઈ શકે, શું પરિણામો સમતા દ્વારા હાંસલ થાય એને આપણે ગણાવીએ નંબર આપીને, તો પહેલી વાત મુશ્કેલીઓ જાય, આંતરિક અને બાહ્ય મુશ્કેલીઓ જાય. એક, પછી આપણી અંદર જરૂરી પરિવર્તનો આવે અને વિકસે. નંબર ત્રણ, લોકો અને વસ્તુઓની સાચી સમજણ ઊભી થાય. નંબર ચાર, ઘર્ષણ વિના વ્યવહાર કેવી રીતે કરવો એ સમજાય. નંબર પાંચ, આના પરિણામે કામ સહેલું બની જાય. તો સમતા અને શાંતિમાંથી આટલા પાંચ પરિણામો અહીંયા જે વાત કરી છે એ નિપજી શકે, આવી શકે. આગળ જઈએ. વન્સ ધીસ કોન્શિયસનેસ હેઝ કમ, ઇટ ઇઝ બાઉન્ડ ટુ રિટર્ન એન્ડ ઇન્ક્રીઝ. જો પહેલા વાક્યમાં એમણે કહ્યું ને કે તમને આ અનુભવ થયો એ બહુ જ સારી વસ્તુ છે, એને અહીંયા જોડે છે કે આ સમતાની ને શાંતિની ચેતના તમને પ્રાપ્ત થઈ એક અનુભવ રૂપે, એક ઘટના રૂપે, ઇટ ઇઝ બાઉન્ડ ટુ રિટર્ન એન્ડ ઇન્ક્રીઝ. જો કોઈ પણ અનુભૂતિમાં આમ થાય છે કે પહેલી વાર એ આવે અને થોડી ક્ષણોમાં જતી રહે, પણ જો બરાબર આપણે મંડેલા રહીએ સાચો અભિગમ લઈને, સાચું વલણ લઈને, તો એ અનુભૂતિની ફ્રીક્વન્સી વધશે. બે અનુભૂતિઓ વચ્ચે માનો કે બહુ મોટો ગેપ પહેલા રહેતો હોય તો એ ગેપ નાનો નાનો થતો જાય. અનુભૂતિની તીવ્રતા વધતી જશે એટલે ફ્રીક્વન્સી વધે અને ઇન્ટેન્સિટી વધે. અને એમ કરતા 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 એક તબક્કો એવો આવે કે જ્યારે એ અનુભૂતિ આપણી ચેતનાની અંદર કાયમની સ્થપાઈ જાય, એટલે કે આપણી ચેતના બની જાય. આ કોઈ પણ અનુભૂતિ માટેનો ક્રમ છે. આ એ સુસ્થાપિત અંદર થાય ત્યાં સુધી આ રીતે ચાલ્યા કરતું હોય છે. એટલે છેલ્લા શબ્દોમાં લોર્ડે કહ્યું કે ઇટ ઇઝ બાઉન્ડ ટુ રિટર્ન એન્ડ ઇન્ક્રીઝ. આ અનુભૂતિ ચોક્કસ પાછી આવવાની છે અને વધવાની છે. સતુકાકાને આપણામાંથી મોટા ભાગના નામથી ઓળખીએ છીએ. શ્રી અરવિંદે જ વાપરેલો શબ્દ એ વાપરતા કે કોઈક અનુભૂતિ આવી તો સતુકાકા એવું કહેતા કે ઇટ્સ અ સાઇન ઓફ પોસિબિલિટી, કે જો તમે બરાબર સાધનામાં જશો તો ભવિષ્યમાં જે કંઈ આવવાનું છે, જે શક્ય છે, એનું એક ક્લિમ્સ, એની એક ઝાંખી રૂપે કોઈક અનુભવ તમને અત્યારે થાય છે. ઇટ્સ અ સાઇન ઓફ પોસિબિલિટી. તો એ જ વાત સહેજ જુદી રીતે અહીંયા એમણે કહી. પછીનો પત્ર લઈએ. ઇટ ઇઝ નો યુઝ લિસનિંગ ટુ વોટ પીપલ સે ઓર ટુ સજેશન્સ. સાધના જો ખરેખર કરવી હશે તો આ બે વસ્તુઓ ના પ્રભાવમાંથી મુક્ત થવું જ પડશે, એટલે કે એની ઉપેક્ષા કરતા શીખવું જ પડશે. નો યુઝ લિસનિંગ ટુ વોટ પીપલ સે ઓર સજેશન્સ. લોકો કે અથવા તો સૂચનો કરવામાં આવે એને સાંભળવાથી કોઈ અર્થ સરવાનો નથી. સાધનાનો કોઈ અર્થ સરવાનો નથી. ઇટ ઇઝ યુઝલેસ એબ્સોલ્યુટલી. કેમ કે આપણે સાધના શરૂ કરીએ ને એટલે ચીલા ચાલુ માર્ગથી ફંટાઈએ છીએ. સામાન્ય રીતે લોકો જે કરતા હોય, જે બોલતા હોય, જે વ્યવહાર કરતા હોય એનાથી આપણે જુદા પડવા માંડીએ છીએ. અને જેવા જુદા પડવા માંડ્યા એની સાથે લોકોની ટીકાઓ ચાલુ થઈ જાય. મશ્કરીઓ, ઉપહાસ ચાલુ થઈ જાય. અને જો એમનું સાંભળીએ તો આપણે નક્કી કરેલા લક્ષ્ય તરફ આગળ જઈ શકીએ નહીં. એટલે જાણીતો દાખલો કે કૂતરા ગમે એટલા ભસે, હાથી પોતાની રીતે મજેથી પોતાને રસ્તે ચાલ્યો જાય છે. અને દરેક સંતને ખાસ કરીને શરૂઆતની સાધનામાં પુષ્કળ આ સહન કરવું પડે. લોકોની ટીકા સખત સહન કરવી પડી. એમાંથી કોઈ બાકાત રહ્યું નથી. માતાજીને શ્રી અરવિંદે નથી બાકાત રહ્યા. પણ તે વખતે હુ કેર્સ વાળો એટીટ્યુડ લોકો સામાન્ય રીતે છે ને, આ એટીટ્યુડ એ નિમ્ન પ્રકૃતિના ભાવોને વશ થઈને વર્ત્યા હોય અને ટીકા થાય ત્યારે ઉપયોગ કરતા હોય છે આનો. પણ આપણે કોઈ હાયર વસ્તુ તરફ જવા માટે આનો ઉપયોગ કરવાનો છે, નિમ્નતાને વશ થઈએ ત્યારે નથી કરવાનો. એટલે પેલું ઉદાહરણ યાદ કરો મીરાબાઈનું, એ ભજનમાં ગાય છે ને કે લોગ કહે મીરા ભઈ બાવરી, લોકો કહે છે કે મીરા ગાંડી થઈ ગઈ છે, અને સાસ કહે મીરા નાચી. રાજકુળ રાજઘરાણાની વહુ જુઓ તો ખરા નાચે છે ને, શરમ નથી લાગતી વગેરે ઘણું કહેવાયું હશે. પણ નાચી રે નાચી રે નાચી રે, પગ ઘૂઘરું બાંધ મેરા નાચી, જે કહેવું એ કહો, હું કરું છું મારા કૃષ્ણ માટે. આપણે જાણીએ છીએ રામકૃષ્ણ દેવને પણ એક સ્થિતિમાં એમનું ચસકી ગયું છે એમ કરીને ઈલાજ પણ શરૂ કરવામાં આવ્યા હતા બધાને આ વત્તા ઓછા પ્રમાણમાં. તો ઇટ ઇઝ નો યુઝ લિસનિંગ ટુ વોટ પીપલ સે ઓર ટુ સજેશન્સ, જાત પાતના સૂચનો કરવામાં આવતા હોય નિંદા નહીં. પણ કેટલીક વાર લોકોને ખબર નથી, સૂચન કરનાર માણસને પણ, કે સામેનો માણસ સાધનાની કઈ અવસ્થામાં છે, એની પ્રકૃતિ મુજબ એણે કઈ રીતે સાધના કરવાની છે, એની બોલનારને સૂચન કરનારને ખબર જ નથી હોતી. તમે આમ કરો તો સારું, નોટ ટુ લિસન ટુ ધ સજેશન્સ. માને આપણે સતત કહેવાનું કે માં ભલે તું સિદ્ધિ હતા, અત્યારે મારી અવસ્થા એવી નથી કે સિદ્ધિ તું મને અંદરથી ગાઈડન્સ આપી શકે, પણ કોઈ પણ રીતે મારે જે રીતે વર્તવાનું છે, જે રીતે સાધના કરવાની છે, એ રીતે જ તું મને મારી સાધના કરાવજે. એક્સ વાય ઝેડના સૂચનોને કારણે મારી સાધના એ ડોળાય નહીં, એ ફંટાય નહીં, એ તું જોજે. અને બને ત્યાં સુધી આપણે આપણા પક્ષે બીજી કોઈ, આપણા કોઈ એટલે સહયાત્રીને સામે ચાલીને બને ત્યાં સુધી સલાહ ના આપવી જોઈએ. કારણ કે આપણને ખબર નથી હોતી, મેં હમણાં કહ્યું એમ, કઈ અવસ્થામાં છે, શાની જરૂર છે, શાની નથી, ગુરુને ખબર હોય. અને એવો પ્રસંગ ધારો કે આવે તો થોડી ક્ષણ શાંત થઈ અંદર માને પ્રાર્થના કરી અને અનિવાર્ય હોય એટલું કહેવાનું કે માં મારે તું ઈચ્છે તે હું બોલું, તે તું ઈચ્છે એવું સૂચન આને કરું, આ મારી પાસે સલાહ માંગવા આવ્યો છે કે આવી છે, તો કદાચ પછી જો અંદર સચ્ચાઈ હશે તો પછી આપણે એ રીતે જ માતાજીની ઈચ્છા જ આપણે આપણી વાણી દ્વારા મૂર્ત કરીશું. પણ એ સિવાય લોકોની ટીકા સાંભળવાની નહીં, સાધકે લોકોના સૂચનો સાંભળવાના નહીં. ઇટ ઇઝ નો યુઝ લિસનિંગ ટુ વોટ પીપલ સે ઓર ટુ સજેશન્સ. Both are things by which one must learn not to be affected. આ બંને એવી વસ્તુઓ છે કે જેની અસર તળે ન આવવાનું પ્રત્યેક સાધકે શીખવું જોઈએ. One must learn not to be affected. A certain samata in these matters is needed in order to get the firm poise. एक मजबूत संतुला चेतना नी संतुला प्राप्त करवा माटे अमुक प्रकार नी अमुक प्रमाण नी समता आवी जरूरी छे। समता आवशे तो चेतना नी संतुला आवशे अने तो पछी आ टीकाओ अने सूचनो नो प्रभाव अपनी चेतना ऊपर नहीं पड़े। A certain samatha in these matters is needed in order to get the firm poise. Abaddu kem, the one thing that matters is the realization of the divine. Apne mate matra aaj vastunu mahatva rehu joye. Paramatmano sakshatkar. Bija baddha considerations ene baji harseli devana. લોકો આમ કરીશ તો લોકો શું માનશે, કોણ શું કહેશે, ફલાણા શું કહેશે, ઢીકણાને કેવું લાગશે. જો ખરેખર છે ને આદર્શ પરિસ્થિતિ શું હોવી જોઈએ કે હું આ રીતે વિચારીશ કે ભાવીશ કે બોલીશ કે વર્તીશ તો મારી માને કેવું લાગશે, ગમશે નહીં ગમે, એ વિચાર સૌથી પહેલો કરવાનો. અને બાકીનું બધું ગણ એની આગળ, લોકોની નિંદા કે સૂચનો બધું ગણ. નોર્મલી આપણે શું કરીએ છીએ, આનથી ઉલટું કરીએ છીએ. આને રાજી રાખ્યો ને તેને એને કહું તો એનું માન્યું ને, એને ખોટું ન લાગે માટે આમ કર્યું તેમ ના કર્યું ને, ટ્રાઇંગ ટુ પ્લીઝ પીપલ એન્ડ દેર બાય અનકોન્શિયસલી વી ડિસપ્લીઝ ધ મધર, વી ડિસપ્લીઝ ધ ડિવાઇન. એટલે જેમ લોકોને અપમાનિત કે હડધૂત પણ નથી કરવાના, એવી રીતે લોકોને સાધનાના ભોગે ખુશ પણ નથી કરવાના. સૌરાષ્ટ્રના એક ગૃહસ્થ સંત હતા, એ બધા જે ભક્તો આવે ને કે મહારાજ તમે આમને, મહારાજ તમે તેમને, બાપુ તમે આમને, બાપુ તમે તેમને, એવું બધી પ્રશંસા કર્યા કરે. એટલે તળપદી ભાષામાં એટલું સરસ એ બોલતા, એક એમણે કે તમે બધા ગમે તે કહો, મારો કાકો મારાથી ખુશ થાય છે કે નહીં એ મહત્વનું છે. ભગવાનને માટે એટલા બધા નિકટના સંબંધો એમણે ભગવાન સાથે બાંધ્યા હોય, મારો કાકો મારાથી રાજી છે કે નહીં એ જોવાનું મારતો કહે, આવું કહેતા. તો આ વાત છે ફ્રોમ પોઈન્ટ, ધ વન થિંગ દેટ મેટર્સ ધ રિયલાઇઝેશન ઓફ ધ ડિવાઇન, આ સૌથી વધારે મહત્વનું રહેવું જોઈએ. અહીંયા અટકી જઈએ આપણે.